न जाने गांव का, नाव न जाने गांव का, बिन जाने कित जाऊं, बिन जाने कित जाऊं, चलता चलता जुग भया, चलता चलता जुग भया, पाव कोस पर गांव, पाव कोस पर गांव। नाव न जाने गाम का, बिन जाने कित जाऊं, नाव न जाने गाम का, बिन जाने कित जाऊं, चलता चलता जुग भया, पाव को सफर गाँव, चलता चलता जुग भया, पाव को सफर गाँव, पाव को सफर गाँव। आपनू मन जुदी रीते टेवायेलू छे, आकार थी टेवायेलू छे, रंग थी टेवायेलू छे। आपने कोई गुलाबनू फूल एवं शब्द बोले के तरत आपने जे गुलाबनू फूल गमतू होय ए पहला मन पट पर एनो आकार प्रकटी जाए। हूँ एम बोलूँ के सुरेश भाई, तो सुरेश भाई नो जे चित्र छे ते मारा मन ऊपर तरत ज आवी जाए। आम जीव मात्र नू मन, मानव मात्र नू मन चौक्कस प्रकारना आकारों थी टेवायेलू छे, चौक्कस प्रकारना रंगों थी टेवायेलू छे, अने पछी एने नाम आप्या वगर एने चैन पड़तू नथी। एम जोवा जोईए तो आ मारो देह जन्म पाम्यो 22 जून 1930 ने दिवसे, तो त्यारे एनु कोई नाम नोतु, एनु कोई नाम नोतु, पण ए देह लईने जन्म थयो एनो, ए जीवनो, त्यारे एने नाम आप्या वगर आ जगतना लोकोने चैन पड्यू नहीं। एटले एक रिवाज उभो करेलो के छठे दिवसे नाम पाड़वू, एटले फोई बा आवे अने नाम पाड़ी गया ईश्वर भाई। ते दिवसथी पछी एने ईश्वर भाई तरीके आ देहने ओळखवानुं शरू थयुं। પણ આ આત્માનું કોઈ નામ નથી, એ દેહ વગરનો છે, રંગ વગરનો છે, અને ખરેખરો નામ વગરનો પણ છે, નામ વગરનો પણ છે। પણ એને ઓળખવા માટે કંઈને કંઈક નિશાની આ મનને જોઈતી હોય છે। એટલે માણસનું જે મન છે ને એ મર્યાદિત છે, એ મર્યાદિત મનને એક ટેવ પડી ગયેલી છે નામ આપવાની, એટલે એ નામ આપે છે। બાકી એને આત્મા કહ્યો એ પણ કોણે કહ્યો, એને આત્મા કહ્યો એને પણ કોણે કહ્યો, માણસે જ કહ્યો, એને ન સમજ પડી તો આત્મા કહ્યો, પણ કહ્યો ખરું એને આત્મા। પછી એને વિશેષ નામ પણ આપ્યું, સન્નાવાચક નામ પણ આપ્યું ઈશ્વરભાઈ, તો સન્નાથી ઓળખવા માંડ્યો કે ભાઈ આ પ્રકારનું મોઢું, આ પ્રકારના વાળ, આ પ્રકારની ઊંચાઈ, આવું બધી સન્ના પણ એને બતાવવામાં આવી। તો માણસનું મન મર્યાદિત છે. એ મર્યાદિત મનને નામ આપીને ઓળખવાની ટેવ પડેલી છે. એટલે નામ આપવો કોઈ દોષ નથી, અપરાધ નથી, પણ એની એક રીત છે મનની કે નામ આપી દેવું અને પછી ઓળખવું. ભલેને એ દેહ વગરનો હોય, ભલેને એ રંગ વગરનો હોય, ભલેને એ નામ વગરનો હોય, પણ મનનો આ એક રસ્તો જે છે તે એવો છે કે નામ આપ્યા વિના એને ચેન પડતું નથી. અને તેથી આપણું મન વ્યવહારમાં પણ તમે જુઓ તો તમે ક્યાં જવાના, તો કે અમદાવાદ જવાના. હવે અમદાવાદ તમે ગયેલા કોઈ વાત, તો કે ભાઈ પહેલી વાર હું તો જતો જ નથી, સુરતથી પેલી બાજુ કોણ ગયું, ગયો જ નથી. તો અમદાવાદ જવાના એ પણ ઘરેથી નીકળીએ ત્યારે આપણે ચોક્કસ નામાભિધાન નક્કી કરીને નીકળીએ છીએ કે અમદાવાદ જવાના. તો આપણે ક્યાં જવું છે, આ જીવ આ જગતમાં જન્મ ધારણ કરે છે, માનવનો રૂપ ધારણ કરીને આવે છે આ જગતની અંદર, તો એણે જવાનું ક્યાં છે, કરવાનું શું છે, આ બધું નક્કી કરવું એ મનનું કામ છે. મન નક્કી કરે છે, મન પાદરું હોય તો તે નક્કી કરે છે. એટલે આ સાખીમાં કવિ સાહેબ કહે છે કે નાવન જાને ગાઉં કા, કહે ગામ મારે જવાનું છે એ હું જાણું જ નહીં. જીવ એમ કહે છે કે હું જાણું જ નહીં તો હું ક્યાં જાઉં, હું ક્યાં કઈ દિશામાં પગલું ભરું, કઈ નામઠામ તો જોઈએ ને જવાનું. નામને જાણે ગાઉં કા, બિન જાણે કિત જાઉં, હું જાણ્યા વગર ક્યાં જાઉં, જાણ્યા વિના ક્યાં જાઉં, મારે કંઈક તો જાણવું પડશે ને, મારે કંઈક તો જાણવું પડશે, કંઈક નિશાની જાણવી પડશે. એટલે કોઈ અનુભવી પુરુષને પાસે જવું પડશે કે મારે શું કરવાનું, ભાઈ તમે કહો તો તે કહેશે તે પ્રમાણે મારે કરવું પડશે. નાવન જાને ગાઉં કા, બિન જાને કિત જાઉં, હું ક્યાં જાઉં જાણ્યા વગર. ચલતે ચલતે જુગ ભયા, આ રીતે માનવ તરીકે હું જન્મ ધારણ કરીને આવ્યા જ કરું છું, અનેક વાર આવ્યો છું ને અનેક વાર ગયો છું. જુગના જુગ મારો અવતાર માણસ તરીકે આવ્યા કરે છે. ચલતે ચલતે જુગ ભયા, પાઉં પોસ પર ગાઉં, અને ખરેખર મારું ગંતવ્ય સ્થાન ડેસ્ટિનેશન તો પા માઇલ પણ દૂર નથી, પા માઇલ પણ દૂર નથી. આત્મતત્વ તો બધાથી નજીકમાં નજીક છે, કબીર સાહેબ કહે છે સૌથી નજીક. આ શરીરમાં સૌથી નજીક કોઈ તમારું સગું હોય તો આત્મા જ છે, બીજો કોઈ નથી. સૌથી નજીકમાં જ આત્મતત્વ છે. પાઉં કોષ પર ગાઉં, પાઉં એટલે પા માઇલ, પા માઇલ પર ડેસ્ટિનેશન છે મારું, નજીકમાં નજીક છે જ્યાં મારે ખરેખર જવાનું છે, જ્યાં મને પરમ ગતિ પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે, તે તો તદ્દન નજીક જ છે, વેરી વેરી નિયર છે. પણ મને ભાન જ નહીં હોય તો કેવી રીતે ત્યાં પહોંચું, એની કોઈ વિગત જ મને ખબર નહીં હોય તો કેવી રીતે જાણું. એટલે મારે મારે ક્યાં જવાનું છે એનો પણ વિચાર કરવો પડશે, એનું નામ પણ જાણવું પડશે, એના માટે મારે શું કરવું તે પણ જાણવું પડશે, તો હું મારા ડેસ્ટિનેશન પર, ગંતવ્ય સ્થાન ઉપર, મારી મંઝિલ ઉપર હું પહોંચી શકીશ. બાકી જીવ ન જાણે તો વારંવાર જન્મ ધારણ કરશે, પણ એનો છુટકારો થશે નહીં, એને મંઝિલ મળશે નહીં. એટલે કબીર સાહેબ કહે છે કે મારે કંઈક તો જાણવું પડશે, કંઈક તો વિચારવું પડશે, પડશે ને પડશે. બાટ બિચારી ક્યાં કરે, બાટ બિચારી ક્યાં કરે, પથી ન ચલે બિચારી, રાહ અપનો છાંડકે, રાહ અપનો છાંડકે, ચલે ઉબારી ઉબારી, રાહ અપનો છાંડકે, ચલે ઉબારી ઉબારી. बाट बिचारी क्या करे, पथी न चले बिचारी, बाट बिचारी क्या करे, पथी न चले बिचारी, राह अपनो छाड़ी के चले उबारी उबारी, राह अपनो छाड़ी के चले उबारी उबारी, चले उबारी उबारी। कबीर साहेब जीवन जीववा जेवुं छे એવો પણ આપણને ઉપદેશ આપી ગયા, પણ સાથે સાથે આપણું આ મન છે એનો સ્વભાવ પણ વિચિત્ર છે એ હવે આપણું ધ્યાન દોરી રહેલા છે. આપણું મન નિર્ણય કર્યા પછી પણ ફરી જાય છે, કારણ કે એનો સ્વભાવ ચંચળ છે. આપણા વ્યવહારના જીવનમાં પણ અનેક પ્રસંગો આપણના જીવનમાં બને છે કે વચન આપ્યા પછી માણસ ફરી જાય છે, વચનનું પાલન નથી કરતો. તો એ મનની નિર્બળતા છે, એ મનની ચંચળતા છે. પણ એ મનની ચંચળતા આપણને ક્યાં સુધી પજવે? જ્યાં સુધી આપણે આપણા જીવનને ગંભીરતાપૂર્વક સમજવા પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી તો એ પજવે પજવે ને પજવે. ત્યાં સુધી દોષનો ટોપલો બીજાને પણ ઉઢાડી દે. કંઈક નિષ્ફળતા મળી તો કે તમારે કારણે મને આ મળી, દોષનો ટોપરો ઉઢાડી દેવાની પણ આ મનની ટેવ છે. તમે ન આવ્યા હોત તો મારી બાજી જીતની બાજી હતી, તમારા આવવાથી હું હારી ગયો, આવું આપણે કહી દઈએ છીએ. એટલે આ મનનો જે સ્વભાવ છે એ વિચિત્ર છે. એને સુખ પણ જોઈએ છે, પરમ સુખની પ્રાપ્તિ કરવી છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પણ એને માટે જે બધી શરતો જે છે એ શરતોનું એ પાલન કરવામાં પીછેહટ કરે છે, બહાના શોધે છે, એનો વિચિત્ર સ્વભાવ છે. એટલે જ્યારે આધ્યાત્મિક માર્ગે ચાલવાનું એ નક્કી કરે છે તો પછી એનો જે સ્વભાવ છે જે વિચિત્ર, એ ઘડી ઘડી વિચારો બદલે છે અને પછી કહે છે કે આ રસ્તો તો બહુ અઘરો, વાંકો ચૂકો, ખાડા ટીકરાવાળો. એટલે મને તો ડર લાગે છે, મારાથી આગળ જવાય એમ નથી. બાટ બિચારી કા કરે, કબીર સાહેબ કહે છે બાટ એટલે રસ્તો, પંથ. રસ્તો શું કરે? રસ્તો તો 100 વર્ષ પહેલો જેવો હતો તેવો આજે પણ છે, એમાં કંઈ ફરક નથી. બાટ બિચારી ક્યાં કરે? એ તો એક નિર્જીવ રસ્તો છે, એનો કોઈ દોષ નથી. પથી ન ચલે બિચારી, એના પર જે ચાલવા વાળો જે છે, પથી એટલે મુસાફર, તે જ વિચારપૂર્વક ડગલા નથી ભરતો, એમાં રસ્તાનો શો વાંક? ખરેખર તો જે પથિક છે, મુસાફર છે, તે ચેતનવંતો છે. રસ્તો તો જળ છે, જે ચેતનવંતો છે તેની ફરજ છે વિચાર કરવાની, તે વિચારપૂર્વક ડગલા ભરે, તે નક્કી કરે પોતાનું ગંતવ્ય સ્થાન, પોતાની મંઝિલ નક્કી કરે. મંઝિલે જવાના જે શરત બધા છે તે શરતોનું પણ પાલન કરે, તેના સાધનો પણ તે પ્રમાણે પકડે અને તે જાય, મંઝિલે પહોંચે જ. પણ એના રસ્તા ઉપર ચાલવાવાળો મુસાફર જ વિચાર કરતો નથી, વિચારપૂર્વક ડગલા ભરતો નથી. પછી રસ્તો ખરાબ હતો, અઘરો હતો, ખાડા ટેકરાવાળો હતો, રસ્તાનો દોષ કાઢવામાં આવે ત્યારે આપણને હસવું આવે. કબીર સાહેબ કહે છે કે એ મનનો જે સ્વભાવ છે એ મનનો સ્વભાવ બદલવો જ પડે. આધ્યાત્મિક રસ્તે જવા માટે, આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે મનનો જે સ્વભાવ છે તે તો બદલવો જ પડે. એનો શું સ્વભાવ છે? રાહ અપનો છાંડી કે પહેલેથી નક્કી થયેલો છે કે ભાઈ ડાયનેસ્ટી ઇન જે છે તે હાઈવે 5 પર છે, એટલે હાઈવે 5 પર તમારે આવવાનું. પણ એ ડાયનેસ્ટી ઇન પર આવવા માટે હું હાઈવે 5ની જગ્યાએ બીજો જ હાઈવે પકડું તો આખો દિવસ હાંક્યા કરું તો પણ ડાયનેસ્ટી ઇન નહીં આવે, આવે નહીં આવે. નક્કી થયેલા છે હાઈવે બધે. ભાઈ સાન ડિયેગો જવું હોય તો આ હાઈવે, બેકર્સફિલ્ડ જવું હોય તો આ હાઈવે, સાન ફ્રાન્સિસ્કો જવું હોય તો આ હાઈવે, બધી જગ્યાએ જવા માટેના હાઈવે નક્કી થયેલા છે. અને તે અનુભવી પુરુષોએ પહેલેથી નક્કી કરેલા છે, આપણા જન્મ પહેલાં નક્કી થયેલા છે, અત્યારે કોઈ નક્કી નથી કર્યા, પહેલેથી નક્કી થયેલા છે. તેમ આ આપણા મોક્ષના માર્ગ પણ પહેલેથી નક્કી થયેલા છે, પરમ સુખની પ્રાપ્તિના માર્ગ પણ પહેલેથી અનુભવી મહાપુરુષોએ નક્કી કરેલા છે. મેં કે તમે નક્કી નથી કર્યા, તે લોકોએ નક્કી કરેલા છે, પોતાના અનુભવને આધારે નક્કી કરેલા છે. તે જ રસ્તો આપણે છોડી દઈએ છીએ, આ મનનો વિચિત્ર સ્વભાવ છે, તે રસ્તાને આપણે છોડી દઈએ છીએ કે ના મારે એ રસ્તે નથી જવું. રાહ અપનો છાંડી કે ખરેખર જેનો પોતાનો જે રસ્તો જે છે એણે નક્કી કરેલા ડેસ્ટિનેશન પર પહોંચવા માટેનો, મંઝિલ પર પહોંચવા માટેનો ખરેખરો જે રસ્તો નક્કી છે તે છોડી દે છે. છાંડી કે એટલે છોડી દે છે. અને ચલે ઉબારી ઉબારી, ઉબાણ ને ઉબાણ ચાલ્યા જ કરે છે, ઉબાણ ને ઉબાણ ચાલ્યા જ કરે છે. મનસ્વી પ્રમાણે પગલાં ભર્યા જ કરે છે, મનસ્વી પ્રમાણે ગતિ કર્યા કરે છે. તેથી શું લાભ? મૃત્યુ આવી જાય એક દિવસ અને મંઝિલ તો દૂર રહી જાય, માણસ મરી જાય, સ્મશાને ખાખ થઈ જાય, રાખ થઈ જાય. આ છે મનનો વિચિત્ર સ્વભાવ. કબીર સાહેબ કહે છે કે આ વિચિત્ર સ્વભાવ નહીં ચાલે. એણે વિચારપૂર્વક, એટલે મન પાસે વિચારની શક્તિ છે, એ વિચારની શક્તિને આપણે કેળવવી પડે. અને એ વિચારની શક્તિ કેળવાય તો મન પણ સાથે સાથે કેળવાય, તો પછી મનનો સ્વભાવ પણ બદલાય, તો પછી આપણે મંઝિલ સુધી પહોંચી શકીએ. તો આ તો કરવું પડશે, ચાલે નહીં. આ સાખીમાં આડકતરી રીતે કબીર સાહેબે આ બધી વસ્તુ સૂચવેલી છે. બાકી આપણો જે મનનો વિચિત્ર સ્વભાવ ચાલુ રાખીશું તો આપણે મંઝિલ પર પહોંચી શકવાના નથી. આપણે દોષનો ટોપલો બીજાને ઓઢાડતા જ રહીશું, એને માટે ઝઘડાઓ કરીશું કે તમે મારા દુશ્મન છે, તમારા થકી જ અમને આ બધું નુકસાન થયું, અને સુખ શાંતિ આપણે હણાઈ જશે અને અશાંત સ્થિતિમાં આપણું મૃત્યુ થશે, આપણે સ્મશાન રાખ થઈ જશું સ્મશાને. આ છે પરિસ્થિતિ જીવની. એ જીવની પરિસ્થિતિ એના મનના વિચિત્ર સ્વભાવને કારણે થાય છે. આપણે આ જ મન સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ કરવા માગીએ છીએ, એટલે કબીર સાહેબ આડકત રીતે હવે એ સૂચવવા માગે છે કે મનનો વિચિત્ર સ્વભાવ પણ તમારે બદલવો પડશે, પડશે ને પડશે જ. લોહા કેરી નાવરી, લોહા કેરી નાવરી, પાહન ગરુઆ ભાર, પાહન ગરુઆ ભાર, સિરમે વિસકી મોટરી, सिर में विष की मोटरी, उतर न चाहे पार, उतर न चाहे पार। लोहा केरी नावरी, पाहन गरुआ भार। लोहा केरी नावरी, पाहन गरुआ भार। सिर में विष की मोटरी, उतरन चाहे पार। सिर में विष की मोटरी, उतरन चाहे पार। उतरन चाहे पार, उतरन चाहे पार। कबीर साहेब आपने ऊंडा पानी में लई जाए छे। हवे वधारे अपना मनना विचित्र स्वभाव ने समझवा माटे आपने कबीर साहेब याद करावे छे। आ जीव जगत में मानव देह जन्म धारण करीने आव्यो खरो, पण एना मननी केवी स्थिति छे ए जो विचार करिए तो मोटू आश्चर्य थाय आपणने। एने जवुं छे पेले पार, संसार सागर ने पार करी जवो छे, मोक्षनुं जे धाम गणाय छे त्यां जवुं छे। परम गति जेने कहेवामां आवे छे ते प्राप्त करवी छे, परम सुख शाश्वत सुख जेने कहेवामां आवे छे तेवी तेवुं सुख एने माणवुं छे। आदर्श एनो मोटो छे, एने एनुं मंजिल એણે નક્કી કરેલું છે, બરાબર છે, પણ આશ્ચર્ય ક્યાં છે કે સંસાર સાગર પાર કરવો છે, પણ સંસાર સાગર પાર થાય તેવા સાધનો એણે પકડ્યા નથી અને એને પકડવા ક્ષમતા નથી। લોહા કેરી નાવરી, નાવડી એટલે નાવ, હોડી, એણે હોડી પસંદ કરી છે તે પણ લોઢાની છે બનાવેલી। લોઢું તરે પાણી ઉપર? નહીં તરે, લોઢું નહીં તરે પાણી ઉપર, પણ એણે પાણીના મોજાઓ નુકસાન નહીં કરે એટલા માટે એવું મજબૂત હોડી બનાવી છે લોઢાની કે લોઢું કોઈ દિવસ ઘસાય જ નહીં પાણીથી। એમ કરીને એણે પોતાની સહી સલામતી સ્વાર્થની ભાવનાથી એણે હોડી લોઢાની પસંદ કરી। લોહા કેરી નાવરી, પાહન ગરુવા ભાર, અને અંદર પાહન એટલે પથરા, ગરુવા એટલે મોટા મોટા, અંદર મોટા મોટા મનોરથ રૂપી પથરાઓ ભરેલા છે, ભાર ભરેલો છે અંદર। એક તો લોખંડની હોળી અને બીજું અંદર મનોરથો મોટા મોટા સેવેલા છે। આમ કરું ને તેમ કરું ને આમ કરી નાખી તેમ કરી નાખી, પેલી 110 મોટ રૂમની મોટલ કાલે લઈ લઉં, આમ કરી નાખું, એ જે બધો મનોરથો જે એના માટે ઇમ્પોસિબલ છે એવા મનોરથો સેવેલા છે એણે। એવા મનોરથોના મોટા મોટા પથરાઓ, પાહન એટલે પથરા, ગરુવા એટલે મોટા, મોટા મોટા મનોરથોના પથરાઓનો ભાર એમાં અંદર ભરેલો છે, ખીચોખીચ ખીચોખીચ ભરેલો છે। પાહન ગરુવા ભાર, શિરપે વિષકી મોટરી, પાછા માથામાં એટલે મનની અંદર વિષ એટલે ઝેર, દ્વેષના, કામ ક્રોધ લોભના ઝેર ભરેલા છે એને। મોટરી એટલે પોટલી, પછી જથ્થાબંધ ઝેર છે, પાછું મોટરી એટલે પોટલી, એક બે ટીપા ઝેર નથી, જથ્થાબંધ ઝેર ભરેલું છે. કોઈના માટે દ્વેષ છે, કોઈના માટે ક્રોધ છે, વેર છે, જુદા જુદા પોટલી મોટરી એટલે પોટલી પોટલી શિરપે વિશકી મોટરી. માથામાં એટલે મનમાં કોઈને માટે વેર છે, કોઈને માટે ઝેર છે, દ્વેષ છે, એવી વિષની પોટલી અંદર ભરેલી છે. અને ઉતરણ ચાહે પાર, આશ્ચર્ય વ્યક્ત કરે છે કબીર સાહેબ. અને એને પાર જવું છે, ઉતરી જવું છે પાર. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઉતરણ ચાહે પાર, શિરપે વિશકી મોટરી, ઉતરણ ચાહે પાર. અરે વાહ, કેવી રીતે બની શકવાનું છે? એણે સ્વભાવ બદલવો જ પડશે. આ સ્વભાવથી સંસાર સાગર પાર નહીં થાય. એણે મનોરથા પણ ઓછા કરવા પડશે, જે પથ્થર જેવા એણે અંદર સંગ્રહેલા છે એવા મનોરથો પણ એણે ઓછા કરવા પડશે. ઈચ્છાઓ પણ ઓછી કરવી પડશે, તૃષ્ણાઓ પણ ઓછી કરવી પડશે, અને વેર ઝેર પણ સમાવવા પડશે. વેર ઝેરથી તો દુશ્મન વધે, એનું જીવન નહીં ટકે, મરી જવાય. એટલે વેર ઝેર જે મનમાં ભરલા છે તે પણ કામ નહીં આવે, એને સંસાર સાગર પાર કરવા માટે ઉપયોગી બિલકુલ નથી. લોઢાને નાવ છે તે પણ નહીં કામ આવે. લોઢાને તમે પથ્થર લાકડા સાથે જડી દો તો તરી જાય. તો લોઢાની નાવને અંદર ભક્તિરૂપી જે લાકડું જે છે તેની સાથે લોઢાને જડવું પડશે. તો લાકડું તરે ને લોઢું બુડે પાણીમાં. તો જેનો તરવાનો સ્વભાવ છે તેને એની સાથે જોડવું પડશે. એને એવો એ સમસ્યા કરવી ઊભી કરવી પડશે, એને જોડવું પડશે, એણે એ મહેનત કરવી પડશે. એના હૃદયમાં ભક્તિ નહીં હોય તો ભક્તિ પેદા કરવી પડશે. તો આ બધું કરવું પડશે. મનનો સ્વભાવ બદલવાને માટે એણે મહેનત કરવી પડશે, તો જ સંસાર સાગર પાર કરી શકાશે. નહીં તો સંસાર સાગરનો પેલો કિનારો તો દેખાતો જ નથી. અને એના મોજાઓ તો બહુ તોફાની છે. એમાં તો તોફાન આવે તો નાવ ભલભલી ડૂબી પણ જાય છે. તો આ લોઢાની નાવ તો કેવી રીતે તરવાની? અશક્ય છે. એટલે જીવની આ મનના સ્વભાવની જે ગતિ છે એ એને મૂંઝવનારી છે. એ સંસાર સાગર પાર કરવા દે તેવી નથી. એટલે એ મનનો જે વિચિત્ર આ બધો સ્વભાવ છે એ સ્વભાવ એણે બદલવો પડશે, એવું કબીર સાહેબ આ સાખી દ્વારા આપણને સૂચવી રહેલા છે. કબીર સાહેબ આપણને વધારે ઊંડા પાણીમાં લઈ ગયા છે ને હવે આપણી મર્યાદા બતાવી રહેલા છે કે જો ને આપણી કેટલી બધી મર્યાદા છે. આપણે મુક્ત થવું છે, પરમ સુખ પ્રાપ્ત કરવું છે, આદર્શ આપણો સારો જે છે, પણ એને માટે આપણે જે બધી વસ્તુ કરવાની છે તેની એક પણ તૈયારી નથી આપણી પાસે, એક પણ તૈયારી નથી. એટલા માટે આપણે આ સખી દ્વારા ચાર મુદ્દા સમજી લેવાના છે. એક તો આપણે મોટા મોટા મનોરથો સેવવાની ટેવ બંધ કરવી પડશે, ઈચ્છાઓ ઓછી કરવી પડશે. બીજું, આપણા હૃદયમાં ભક્તિનો અભાવ છે, પરમાત્મા માટે કોઈ પ્રેમ નથી. આપણે ભક્તિ હમણાં કરીએ છીએ તે પણ દેખાવની જ કરીએ છીએ. એના માટે જે ભોગ આપવાનો છે ભક્તિ તે આપણે આપવા તૈયાર નથી. એટલે ભક્તિ પણ આપણા હૃદયમાં જગાડવી પડશે. એ ભક્તિરૂપી લાકડું આ લોઢારૂપી નાવને જડી દઈશું તો એ નાવને એ લાકડું બચાવશે, ડૂબાડે નહીં. અને ત્રીજું, આપણા મનની અંદર ઘણા બધા દ્વેષ છે, પુરાણા જમાનાના ભરેલા ઝેર છે, તે બધા ઓછા કરવા પડશે, તે સમાવી દેવા પડશે, તો આપણે સંસાર સાગર પાર કરી શકીશું, તો મોક્ષ પ્રાપ્ત કરી શકીશું, પરમ સુખ માણી શકીશું. તો આપણો જે આદર્શ નક્કી કરેલો છે એ આદર્શ આપણે સિદ્ધ કરીશું.